બધી જ રામ કથા સાંભળવાની સંપૂર્ણ ઈચ્છા છે પાર્વતીજીને, પણ એ સંપૂર્ણ કથા સાંભળતા પહેલા જે એક ભ્રમ છે, એક જે ભ્રાંતિ છે, એ મારી ભ્રાંતિ પહેલી દૂર કરો. સૌથી પહેલો એમનો આગ્રહ છે પાર્વતીજીનો કે મારી જે આ શંકા છે પહેલી દૂર કરો. નિર્ગુણ બ્રહ્મ સગુણ ભય કે સગુણ બાપુધારી, હે, આ નિર્ગુણ બ્રહ્મ નિરાકાર એ સગુણ સ્વરૂપ ધારણ કરે કેવી રીતે? પ્રશ્ન કેટલો સરસ છે. ભગવત સ્વરૂપ નિરાકાર છે, એનું નિરાકરણ આપવું આપણા દરેકના શરીરની અંદર આત્મચેતના અવ્યક્ત અને નિરાકાર છે. શરીરમાં બધું દેખાશે પણ આત્મચેતના નહીં દેખાય કે જે મૂળ આધાર છે. અને મૂળ આધાર જે છે એને કારણે જ આ શરીર સગુણ ટકેલું છે. જો નિર્ગુણ બ્રહ્મ આત્મચેતના આ શરીરની અંદર ન હોય, એમ જે મહારાજ લક્ષ્મણદાસજી મહારાજે સ્તુતિ કરી જય મહારાજની, ચૈતન્યમ શિષ્ય મધ્યે, કે શિષ્યની જે ચેતના છે તે આપ છો. તો શરીરની અંદર અવ્યક્ત આત્મા નિર્ગુણ અને વ્યક્ત અને સાકાર ત્યાં શરીર. તો નિર્ગુણ બ્રહ્મ સગુણ બાપુ ધારી કેવી રીતે? સ્વાભાવિક છે કે આ સગુણ આ ભૌતિક પાંચ ભૌતિકતા છે ને એ ટકી હોય આ શરીર તો નિર્ગુણ આત્મચેતનાના આધારથી જ ટકેલી છે. ભગવાનને પણ ઉપનિષદના વાક્ય પ્રમાણે એમ થયું, એકલો બેઠો છું, લાવને કંઈક સૃષ્ટિનું સર્જન કરું, તો એકો હમ બહુશ્યામ ઇતિ અકલ્પયત. માત્ર કલ્પના જ કરી, વિચાર જ કર્યો. માણસે વિચાર કરે છે ને પછી કામ કામે લાગી જાય છે. એમ પરબ્રહ્મ પણ સૂક્ષ્મ અવ્યક્ત આત્મચેતના જ્યારે મનથી સંકલ્પ કરે છે ને ત્યારે એ સગુણ બ્રહ્મ બને છે. નિર્ગુણ બ્રહ્મ તો છે જ, શાશ્વત છે, અનંત છે, અજન્મા છે, અવ્યક્ત છે, પણ સગુણ બ્રહ્મ છે એનો આશ્રય એનો આધાર નિર્ગુણ બ્રહ્મ છે. એટલે સગુણ દરેકની અંદર પણ પરમાત્માનો અંશ છે જ. ગુરુરેવ પરબ્રહ્મ, ગુરુરેવ જગત સર્વમ, બ્રહ્મ વિષ્ણુ શિવાત્મકમ. આ ત્રણેય દેવતાઓની જે શક્તિરૂપી જે આ જગત છે ને એ વ્યાપક સર્વમાન્ય સર્વની અંદર છે. એ ત્રણેયની પ્રવૃત્તિ ત્રણેયની ક્રિયાઓ જુદી જુદી છે પણ એ માત્ર એક જ સ્વરૂપ છે એમ કહ્યું. ગુરુરેવ જગત સર્વમ એટલે જગતનું સર્જન બ્રહ્મા પણ આવી ગયા, એની અંદર પાલન વિષ્ણુ પણ આવી ગયા, અને વિસર્જન સ્વરૂપે રુદ્ર શિવ પણ આવી ગયા. જગત સર્વમ, આખું જગત આ ત્રણ શક્તિઓનું જ સંચાલન છે, બીજું કશું જ નથી. તે નિર્ગુણ બ્રહ્મ આ જગતની ઉપર જ્યારે પાંચ ભૌતિકતાનો આધાર લઈને સગુણ બને છે, એ વાતને વ્યક્ત કરવા માટે, એ વ્યક્ત વાતને સમજવા માટે પાર્વતીજીએ આ પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી છે. નિર્ગુણ બ્રહ્મ સગુણ બાપુ ધારી, આશ્ચર્યની વાત કરી છે. કેવી રીતે હોઈ શકે? ભગવાન એ ભગવાન છે અને માણસ એ માણસ છે. એમાં તો આપ જમીન નો ફેર છે એમ કહેવા માંગે છે. પણ આ કેમ? તો સૃષ્ટિનું સર્જન પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ બધું જ માણસમાં પણ એ જ સર્જાયેલું છે કે જે આકાશમાં છે. આકાશ એટલે આ જગ્યા છે તો માણસ નું અસ્તિત્વ છે, જગ્યા રોકી શકે છે એને, એના અસ્તિત્વ માટે એ આકાશની જગ્યા એને મળી છે. જેમ તારા નક્ષત્રો આકાશમાં છે એમ પૃથ્વી આકાશમાં છે, અને પૃથ્વી આકાશમાં છે તો આપણે બધા આકાશની અંદર જ છે, ક્યાંય બહાર નથી. એટલે વ્યાપક બ્રહ્મ જ્યાં સુધી છે અને એ જ વ્યાપક બ્રહ્મ આપણા પોતાની અંદર પણ એનો એ જ અંશ છે જ. આ વસ્તુ સમજવા માટે એ પાર્વતીજીએ ભગવાન શિવને આ પ્રશ્ન કર્યો છે કે મને આ સમજાવો, પ્રથમસો કારણ કહો વિચારી, કો વિચાર કરીને આનું કારણ મને સમજાવો. નિર્ગુણ સગુણ થયા કેવી રીતે મારે એ જાણવું છે. હવે નિર્ગુણ સગુણ કેવી રીતે થયા એના માટે તો પ્રારંભની અંદર લાંબો ઇતિહાસ આપ્યો છે કે ભગવાન શિવે ભક્તિ કરીને ભગવાન માં ગયા, નારદજીને નારદજીએ શ્રાપ આપ્યો ને ભગવાનને આવવું પડ્યું, મનુષ્યત્રુપાએ તપ કર્યું ને માગ્યું એટલે આવવું પડ્યું, પ્રતાપ ભાનુ રાજા જયારે એનું પતન થયું ને રાવણ બન્યો અને એને એને વરદાન હતું તારા માટે ભગવાન આવશે એટલા માટે ભગવાનને આવવું પડ્યું. આમ જગતમાં નિર્ગુણને સગુણ થવા માટે કેટલાય કારણો હોય છે, આપણી આત્મચેતનાને પણ. શરીરમાં આવવા માટે એનું પ્રારબ્ધ, એના પૂર્વના કરેલા કર્મો ભોગવવા માટે આવવું જ પડે છે. તો નિર્ગુણને સગુણ થવા માટેના ઘણા બધા કારણો હોય છે. કર્મબંધનો હોય છે, ઋણાનુબંધ હોય છે, એના પ્રારબ્ધ પણ હોય છે. અને એ પ્રમાણે નારદે શ્રાપ આપ્યો માટે આવવું પડ્યું કે તમે મારું આવું કર્યું એટલે તમારું આવું થાય. કરે કર્મ પાવ ફલ સોઈ. આ રીતે નિર્ગુણ અને સગુણને માટે અહીંયા અગાડીની સ્પષ્ટતા આ કરતા પછી એટલામાં પહેલી આ સમસ્યા ઉકેલો, પછી રામકથા મને કહેજો, હું આખી રામકથા સાંભળીશ. પાર્વતીજી રસ્તો મોકળો કરી આપ્યો, ઉપાસના કરી ભગવાન શિવે આત્મતત્વની અને આત્મારામ માંથી ભગવાનની કથા પ્રાપ્ત થઈ. મનુષ્યત્રુપાએ પણ નિર્ગુણ બ્રહ્મની નું જ માટે તપ કર્યું અને ભગવાન પાસે માગ્યું તો કે સારું મારા જેવો બીજો ક્યાં શોધીશ, હું પોતે જ તારે ત્યાં આવીશ. ક્યાં જો નિર્ગુણ બ્રહ્મને તપ કરતા પ્રાપ્ત થાય અને એ પોતે જ વચન આપે તો સ્વાભાવિક છે સગુણ માંથી નિર્ગુણ બ્રહ્મનું આવિષ્કરણ થાય જ છે, એનું અવતરણ થવાનું જ છે. અને એ અવતરણ કેવી રીતે થયું એના કારણોમાં ગયા, ત્યાર પછી કહ્યું હવે મને રામકથા હવે સંભળાવો. અને રામકથાના બધા પ્રસંગોનો ક્રમ પણ આપ્યો છે પાર્વતીજી. એનું કારણ તો બધા બતાવ્યા કે આટલા આટલા કારણને લીધે નિર્ગુણ બ્રહ્મ પરમાત્માને સગુણ તરીકે એમને અવતરિત થવું પડ્યું. પુનિ પ્રભુ કહું રામ અવતાર, હજુ 5 મિનિટ છે. પુનિ પ્રભુ કહું રામ પછીથી મને ભગવાન રામનું જે અવતરણ છે એ મને કહેજો, પણ પહેલી મારી ઘૂંચ ઉકેલી આપો. પતંગ ચડાવતા હે અને ઘૂંચ આવે તો ઘૂંચ ઉકેલ્યા વગર દોરી છોડાય ખરી? પતંગ ઉચે જઈ જ ના શકે. તો કે પહેલી મારી ઘૂંચ ઉકેલો, પછી પતંગને ઉપર ચડાવો, ઉર્ધ્વગામી બનાવો. ઉર્ધ્વગામી થવું હોય તો ઘૂંચણા ના ચાલે. હંમેશા ઉર્ધ્વગામી થવા માટે બિલકુલ સ્વચ્છતા અને અવ્યક્ત જોઈએ. અવ્યય અવ્યક્ત શાશ્વત જેને કહેવાય, તો એ આખી બધી જ સ્થિતિ હોય ત્યારે એ બધા ગુજરા ઉકલી અને ખૂબ જ સરસ રીતે ઉર્ધ્વગામી બની શકાય છે. એટલે ત્યાર પછી કહ્યું કે પુની પ્રભુ કહો રામ, હવે રામનો અવતાર કેવી રીતે થયો, શા માટે થયો એ મને કહો. ક્રમ પણ એટલો સરસ બતાવ્યો છે. આપણા વૈદિક ઉપાસનાની અંદર પણ જુઓ, જેમ કાલે વાત કરી હતી કે વેદોની અંદર નિર્ગુણનું જ વર્ણન છે, પણ જે ઋષિઓ નિર્ગુણના નું જે વર્ણન છે એ સામાન્ય માણસને સમજાયું નહીં, એટલે વર્ણન ઉપરથી ભગવાનની મૂર્તિઓનું સર્જન કર્યું અને ત્યાર પછીથી એ વેદની વેદના વર્ણન પ્રમાણે એ મૂર્તિઓના સર્જન થયા પછી એ વૈદિક પૂજન મૂર્તિ પૂજામાં આવી. તે પેલા મૂર્તિ પૂજા હતી જ નહીં. એટલે નિર્ગુણની વાત કરીને કે નિર્ગુણ માંથી સગુણ આવે છે, એટલા માટે પુની પ્રભુ કહું રામ અવતાર, હવે ત્યાર પછીથી મને રામનો અવતાર કેવી રીતે થયો એ કહેજો.